તારીખ 29/12/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 779 અને 780 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 455
સ્વાધીન છે કે પરાધીન એ પ્રશ્ન ઉપર સ્પષ્ટીકરણ છે. નિમિત્તાધીન દ્રષ્ટિ હોવાને લીધે પરપદાર્થથી પોતે પરાધીન થાય છે, પરથી આધીન થાય છે, એવો ભ્રાંતિગત નિર્ણય છે. અને પોતાને સર્વથા પરાધીન માનીને જીવ ભાવ મરણ કરે છે, એનું ભાવ મરણ છે. ખરેખર તો જીવન નથી, પરાધીનતા એ જીવનું જીવન નથી, એ ભાવ મરણ છે. મિટાણું વળી કોઈ સ્યાગવાદને નહીં સમજીને જીવ કથનચિત સ્વાધીન છે અને કથનચિત પરાધીન છે એમ સ્વીકારે તો પણ એ યથાર્થ વસ્તુના સ્વરૂપને સ્વીકારતો નથી. એમ કે સિદ્ધ થાય ત્યારે સ્વાધીન અને સંસારમાં રહે ત્યાં સુધી પરાધીન એવું પણ જીવનું સ્વરૂપ નથી. પર્યાય અપેક્ષાએ જીવ પોતે પરાશ્રય રૂપ પરાધીન રૂપ પરિણમે છે. સંસારમાં પર્યાયની મુખ્યતાથી, સંસારી પર્યાયની મુખ્યતાથી જોઈએ તો જીવ પરને આધીન થવાના પરિણામ કરે છે એ સ્વતંત્રપણે કરે છે. એવું જે માને છે, વિચારે છે, સ્વીકારે છે અને પરાધીન થઈને ભાવ મરણે પરિણમે છે એ પણ સ્વતંત્ર કાર્ય છે. એ પણ સ્વાધીનપણે એને પરાધીનતાને સ્વીકારી છે. એમ પરાધીનપણું સ્વીકારવામાં પણ જીવ સ્વાધીન છે. ખરેખર અજ્ઞાનપણે પણ અજ્ઞાન એ સ્વતંત્ર કરે છે, સ્વાધીનપણે કરે છે. કોઈ એને પરાધીન થઈને અજ્ઞાન કરાવે છે એવું નથી. કર્મનો ઉદય એને અજ્ઞાન કરાવે છે એમ નથી. કુગુરુ એને અજ્ઞાન કરાવે છે એમ પણ નથી. એમ છે, નહીતર કોઈ એવો દોષ કાઢે કે શું કરીએ, કર્મનો ઉદય એવો છે તેથી અમને અજ્ઞાન ટળતું નથી, અજ્ઞાન રહે છે. અથવા શું કરીએ, અમને ગુરુ એવા મળ્યા હતા માટે અમને અજ્ઞાન થઈ ગયું હતું, એ વાત પણ સાચી. પોતે કર્મને અનુસરે છે તોય સ્વાધીન પડે, કોઈ ગુરુને અનુસરે છે કુગુરુને તો પણ સ્વાધીન પડે એમ કેવું છે. એને ગમે છે, રૂચે છે, એ સ્વાધીનપણે તે કરે છે. એક જ માણસ એક વ્યક્તિના અનુજ્ઞામાં હોય, અનુશાસનમાં હોય અને તે ન પણ થાય, પાછો અનુશાસન છોડી પણ દે એવું નથી બનતું. તો જ્યારે એને અનુસરતો હતો ત્યારે પણ સ્વાધીનપણે, એને ન અનુસરે ત્યારે પણ એ સ્વાધીનપણે જ નથી અનુસરતો. બંને કાર્ય એ સ્વાધીનપણે કરે છે પણ એની પરને આધીન થવાના પરિણામને બતાવવા માટે એમ કહેવાય છે કે આ જીવ અત્યારે પરાધીન છે, બીજાને આધીન છે એમ કહેવાય છે.
ખરેખર
એ સ્વાધીન છે, પણ એને પરાધીન પણ સ્વીકાર્યું છે એમ બતાવવા માટે એવું વચન વ્યવહાર કરાય છે કે આ પરાધીન થઈ ગયેલો માણસ છે, એનું પોતાનું કઈ ચાલતું નથી, આ વ્યસન પાસે પરાધીન છે, આ ફલાણી વ્યક્તિથી પરાધીન છે એમ જે કહેવાય છે એ એને સ્વીકારેલી પરાધીનતાની વાત છે, પણ એ પરાધીનતાનો સ્વીકાર પણ સ્વાધીન પણે છે, એ પરાધીન પણે નથી એમ કેમ પણ એવું શા માટે એને કરવું જોઈએ એનું વિશ્લેષણ કરીએ કે મારી ઈચ્છા નથી છતાં મારે કરવું પડે છે પરાધીન થઈને, તો એવું શા માટે કરવું પડે છે, એમાં પણ એને સ્વાધીનપણે એમ સ્વીકાર્યું છે કે એમ હું નહીં કરું તો મને એથી વધારે નુકસાન થશે, હું એમ કરું એમાં નુકસાન છે પણ એના કરતા નહીં કરું એમાં વધારે નુકસાન છે, કારણ કોઈને કોઈ ભય છે, એ ભય પોતે સ્વાધીનપણે અંગીકાર કર્યો છે, અથવા બીજી રીતે વિચારીએ તો આ આત્મા છે, પ્રત્યેક આત્મા છે એ અનંત ચતુષ્ટય મંડિત, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત સુખ આદિ અનંત સામર્થ્ય સહિત છે અનંત ગુણોના, એને શું થવાનું છે, એ તો અખંડ સામર્થ્ય વાળો છે, કોઈને ન અનુસરે, કોઈને આધીન ન થાય તો એને શું થવાનું છે, કે એ તો સ્વાધીન પોતાના ની સ્વતંત્ર સ્વતંત્રતાથી એ શોભી ઉઠશે, ઉલટાના પોતાની સ્વતંત્રતાથી શોભાયમાન થઈને પોતાની પ્રભુત્વને પ્રગટ કરશે, અનંત આત્માઓ એમ કર્યું, જે આત્માઓ શરીરને આધીન ન થયા સ્વતંત્રપણે, કર્મને આધીન ન થયા સ્વતંત્રપણે, કોઈ સંયોગો નો કર્મને આધીન ન થયા સ્વતંત્રપણે, અને પોતાના સ્વરૂપમાં સ્વતંત્રપણે લીન રહ્યા કોઈને આધીન થયા વિના, તો એનું શું ફળ આવ્યું, એનું પરિણામ શું આવ્યું, કે સિદ્ધ થઈ ગયા, જેઓ સ્વતંત્રપણે કોઈને પરાધીન ન થયા તો સિદ્ધ થઈ ગયા, પણ એને પોતાના સામર્થ્યનો સ્વીકાર નથી કર્યો, એમ માને છે કે જો હું પરાધીન નહીં થાવ એમ સ્વતંત્રપણે નક્કી કરે છે તો મને ઉલટાનું વધારે દુઃખ થશે, નુકસાન થશે, ફલાણું થશે, આમ થશે, આમ એટલે સ્વતંત્રપણે એમ વિચારે છે, જેમ કોઈને ખોટી શ્રદ્ધા છોડાવવા માટે કોઈ સાચી શ્રદ્ધા વાળા શ્રી ગુરુ એમ કહે કે ભાઈ તારી શ્રદ્ધા તું ઊંધી છે, ખોટી છે, એને છોડ, એનાથી તને દુઃખ થશે, અને હું તને કહું છું એવી રીતે શ્રદ્ધાન તારા સ્વરૂપનું કર તો તને અંદરમાંથી સુખ પ્રગટ થશે, એ જીવ નથી માનતો, નથી માનતો ત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ એને સ્વતંત્રપણે જ માનવું નથી, અથવા એને જે માન્યું છે એ સ્વતંત્રપણે માન્યું છે એને છોડવું નથી, સીધી વાત છે, સ્પષ્ટ જણાય છે, પણ તારા હિતની વાત છે, અનંત તીર્થંકરો એ, અનંત આચાર્યો એ, અનંત જ્ઞાનીઓ એ પોકારી પોકારીને કહ્યું છતાં અનંત જીવો એ નમાયનું એ સ્વતંત્રપણે નથી માનતા, વર્ણીજી સાથે ચર્ચા થઈ કે જીવ રાગ કરે છે એમાં કર્મના ઉદય સાપેક્ષ છે કે નિરપેક્ષ છે, વિદવત્તા પરાધી ભાષા છે, કેવું છે કે ત્યાં પરાધીન છે કે સ્વાધીન છે, કે જીવ કર્મનો ઉદય રાગ ઉદયના કાળમાં રાગ રૂપે પરિણમે છે ત્યારે નિશ્ચયથી તે નિરપેક્ષ છે, કર્મના ઉદયને અનુસરીને કર્મના ઉદયની સાથેનો વ્યવહાર કરવો હોય ત્યારે એમ કહેવાય કે કર્મના ઉદયની અપેક્ષા છે, વ્યવહારે અપેક્ષા છે. ગુરુદેવે ઉત્તર આપ્યો ત્યારે નિશ્ચયથી એવો શબ્દ વાપર્યો, પણ નિશ્ચયથી જીવ રાગની અપેક્ષા કર્મની અપેક્ષા વિના કરે છે. જીવ રાગ કરે છે કર્મની અપેક્ષા વિના, સ્વતંત્રપણે કરે છે, સ્વાધીનપણે કરે છે, પોતાના કારણે કરે છે, બીજાના કારણે કરતા નથી.
હે,
રાગ નવો થાય છે, રાગ નવો નવો સમયે સમયે થાય છે. સમ્યક દ્રષ્ટિ સ્વાનુભવથી એમ જાણે છે કે કિંચિત માત્ર રાગ કર્તવ્ય નથી, પરિપૂર્ણ વિતરાગતા જ કર્તવ્ય છે. તો પણ રાગ થાય છે તો એ જાણે છે કે કોના કારણે થાય છે એમ જાણે છે. એ વખતે કર્મના ઉદયના કારણે થાય છે એમ નથી જાણતા. મારી નબળાઈને કારણે, મારી કચાશને કારણે, મારા અપુરુષાર્થને કારણે, મારી અશક્તિને લઈને થાય છે. કોઈ પરજીવ, પર ઉદય, કોઈ કોઈ પર પદાર્થ મને કઈ કરે છે એવું તો અનુભવમાં આવતું નથી, પણ પોતાના અપુરુષાર્થનો અનુભવ થાય છે. પોતાની નબળાઈ જણાય છે, સ્પષ્ટપણે પોતાના દોષને એ જાણે છે કે મારો દોષ મારે લીધે છે. અજ્ઞાની એમ વિચારે છે કે મારે તો ઘણો રાગ નથી કરવો, પણ શું થાય, સંજોગો એવા ઉભા થાય છે, ઉદય એવો આવે છે, શું કરીએ, તમારે કરવો પડે છે. એનો અર્થ કે તને જરૂર પડે તો તારે ચોરી કરવી પડે, કેમ કે ઉદય એવો આવે ત્યારે શું થાય, એ વાત સાચી નથી. તારો દોષ તારે લીધે છે, આવું જે માયનું નથી એ બહુ મોટું અજ્ઞાન છે. અને તારું સુખ તારામાં છે, એ જીવ ભ્રમામાં, એમ કરીને લેખન છે. તારો દોષ તારે લીધે છે, તારું સુખ છે એ તારામાં છે, તારા સુખ માટે તું અન્ય કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં શોધવા જઈશ નહીં કે તારું સુખ ત્યાંથી તને મળશે, અપેક્ષા રાખીશ નહીં કે તારું સુખ બહારથી ક્યાંયથી મળશે. એટલે પર્યાય અપેક્ષાએ જીવ પોતે સ્વતંત્રપણે પરનો આશ્રય કરીને પરિણમે, એ પર્યાય અપેક્ષાએ સ્વતંત્ર કરે છે. પોતે દ્રવ સ્વભાવનો આશ્રય ચૂકીને, પોતે જ પરિણામમાં પોતાના સ્વદ્રવ્યને ચૂકીને, આશ્રય ચૂકીને સ્વતંત્રપણે પરાશ્રય કરે તો પર્યાયમાં પરાધીન કહેવાય છે કે આ પરાધીન થયો એમ કહેવાય છે. પણ એ સ્વતંત્રપણે પરનું આધીન પણ એને ગ્રહણ કર્યું છે. કોઈએ એને પરાધીન પરે એને આધીન કર્યો છે એમ પરાધીન પણ આનો અહીંયા અર્થ નથી. કોઈ પરાધીન કરતું નથી. હવે અજ્ઞાનવશ જીવોને આ રૂચતું નથી, એની સ્વાધીનતાનો ઢંઢેરો, એની સ્વતંત્રતાનો ઢંઢેરો વિતરાગોએ, અનંત વિતરાગોએ પીટ્યો તો એને રૂચતું નથી. એમાં એને કોઈ હલકો તો પાડતા નથી. માણસને હલકો ચિત્રે કોઈ વ્યક્તિને તો એને ન રૂચે કે તમે મને આવો કયો છો ને તેવો કયો છો, પણ તું સ્વતંત્ર છો, તારા તું ગુણવાન છો, તારા અનંત ગુણોના સામર્થ્યથી તું ભરેલો છો એમ કે છે. બાળકને એની માતા એમ કહે છે, બહુ ડાયો છો તું, સુઈ જાય છે, હાકોટા કરીને સુવડાવે, તો ઊંઘતો હોય તો ન ઊંઘે. એટલું બાળક જેટલું પણ અજ્ઞાની ને વિવેક પણ નથી. કે તને તારા ગુણગાન ગાય છે ને તીર્થંકર દેવે, તો દિવ્ય ધ્વનિમાં આત્માના એટલે તારા ગુણગાન ગાયા છે, તારા ગુણોના ગાન કર્યા છે. હવે એ તને રૂચતું નથી, તારી સ્વતંત્રતા બતાવે એ તને રૂચતું નથી. આથી બીજી મોટી ઊંડાઈ જોઈએ ક્યાં? કોઈ પરાધીન કરતું નથી એમ કે તો કે ના 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 મને ફલાણો પરાધીન ના મને ફલાણો પરાધીન કરે, હું તો પરાધીન છું, હું તો પરાધીન છું. આનું કોઈ કે બિકણ છો, ડરપોક છો, તો એને એમ થાય મને આવો કહી દીધો, કેવો કહી દીધો. અહીંયા એમ કે છે કે તું કોઈથી ન ડરે એવો છે, તો કે ના ના હું તો ડરે એવો છું. આ અજ્ઞાનમાં આવી વિચિત્રતા રહી. પરદ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ કરે તો પરાધીન એટલે સ્વતંત્રપણે પરને આધીન થાય એમ કહેવાય, અને સ્વદ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ કરે તો પુરુષાર્થનું ત્યાં પરિણમન જોઈને તે સ્વાધીન છે એમ પ્રમાણ જ્ઞાન કરવું. પરાધીનમાં એવું જ્ઞાન નથી પ્રમાણ જ્ઞાનમાં કે પર એને પરાધીન કરે છે, બીજો પદાર્થ એને આધીન કરે છે, એવું જ્ઞાન નથી. પરાધીન દ્રષ્ટિ અનાદિથી હોવાથી કર્ણાનુયોગના શાસ્ત્ર વાંચીને જીવ પોતાની પરાધીનતાને દ્રઢ કરે તો શાસ્ત્રમાંથી એને જે તાત્પર્ય કાઢવું જોઈએ પુરુષાર્થ કરવાનું, એના બદલે એને ઉલટી એક સિદ્ધાંતિક સ્વીકૃતિ લીધી છે કે કર્મના ઉદયથી આમ થાય ને કર્મના ઉદયથી આમ થાય, તેથી હું કાંઈ કરી શકું નહીં. એ સ્વાધીન પરાધીન જે વિવિક્ષા છે એને અહીંયા સ્પષ્ટ કરી છે. પણ સ્વાધીનપણે જ પરાધીનપણું કરે છે. એનું કારણ શું છે કે પોતાના સામર્થ્ય નો સ્વીકાર નથી, પોતાને હીણો સ્વીકાર્યો છે. એને એમ સ્વીકારી લીધું છે જે પર્યાયને પ્રાપ્ત થયો ત્યારે મનુષ્ય પર્યાયને પ્રાપ્ત થયો, તો એને એમ સ્વીકારી લીધું છે કે હું એક માણસ છું અને માણસને યોગ્ય મારી મર્યાદાઓ હોવાથી હું પરાધીન છું, આવી આવી બાબતમાં હું પરાધીન છું એમ એને પહેલેથી સ્વીકારી લીધું છે. આના વગર મારે નહીં ચાલે, 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 હું આત્મા છું અનંત સામર્થ વાળો એવું એ સ્વીકારે તો સિદ્ધ પદને પહોંચે. ગમે તે હાલત થાય, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ શરીર છૂટે ને નિર્વાણ થાય, બીજું કઈ ન થાય. એમાંથી 24 કલાક કરે છે પણ એને ત્યાં કારણ કે શ્રદ્ધામાં સતતપણે એને પોતાના સામર્થ્યને સ્વીકાર્યું નથી, તો એમ જ થાય. શ્રદ્ધા ફરે તો બીજી રીતે થાય. તો શ્રદ્ધા ફર્યા પછી જેટલો જેટલો પરાશ્રિત ભાવ ઉત્પન્ન થાય એનો નિષેધ આવે, કેમ કે પોતાની શ્રદ્ધા અને પોતાના અભિપ્રાયથી વિરુદ્ધ અંશ ઉત્પન્ન થાય છે પોતાની અવસ્થાનો, એ નિષેધ છે, નિષેધવા લાયક છે, આપોઆપ જ એનો નિષેધ ઉભો થઈ જાય છે પરિણામમાં. એટલે એ અંશ ટળી જાય છે સરવાળે, અને સંપૂર્ણ સ્વાધીનતા સમ્યક દ્રષ્ટિને પ્રગટ થયા વિના રહેતી નથી. સાતસો 780 સ્વામી કાર્તિકીયાનું વૃક્ષા ગાથા 311-12 અને 316 એના પ્રવચનોમાંથી છે. મુખ્યત્વે નિશ્ચય છે, કેમ કે અધ્યાત્મ દ્રષ્ટિમાં તો સદાય અભેદની જ મુખ્યતા રહે છે અને તે જ નિશ્ચય છે. નિશ્ચય એટલે આત્માનું નિશ્ચય સ્વરૂપ, ખરું સ્વરૂપ, અસલ સ્વરૂપ, એને અહીંયા નિશ્ચય કર્યો છે. એ મુખ્યત્વે નિશ્ચય છે એમ કહેવું છે, કેમ કે અધ્યાત્મ દ્રષ્ટિમાં આત્માની દ્રષ્ટિમાં તો સદાય અભેદની જ મુખ્યતા રહે છે. શું કહેવું છું કે જે અભેદ આત્મ સ્વરૂપ નિશ્ચય સ્વરૂપ છે એ સાધકને સદાય મુખ્ય હોય છે. અહીંયા જ્યાં મુખ્ય ગુણનું પ્રકરણ ચાલે છે ત્યાં સાધક દશાની વાત છે, કોઈ સિદ્ધ દશાની વાત નથી. કેમ કે કેવળ જ્ઞાન થયા પછી કાંઈ મુખ્ય ને કાંઈ ગૌણ એવા જ્ઞાનની અંદર મુખ્ય ગૌણના ભેદો ઉત્પન્ન થતા નથી. પરિણામમાં કોઈને મુખ્ય કરવું, કોઈને ગૌણ કરવું એ પ્રશ્ન રહેતો નથી. પોતાનું પરિણામ નિરવશેષ અંતર્મુખ છે, એ જ પરિણામમાં ઉત્પન્ન થયેલા જ્ઞાનમાં લોકાલોકનું પ્રતિબિંબ છે. કોઈને મુખ્ય ગૌણ કરવાનો પ્રશ્ન એને, પણ છદ્મસ્થ જીવને સાધક અવસ્થામાં મુખ્યતા કોઈ ને કોઈ એક વિષયની મુખ્યતા રહે છે અને બાકીના બીજા અનેક વિષયો જ્ઞાનમાં હોવા છતાં એની ગૌણતા રહે છે. આવું સર્વ છદ્મસ્થ જીવનું મુખ્ય ગૌણતા વાળું પરિણમન હોય જ છે. ત્યારે મોક્ષ માર્ગમાં એટલે અધ્યાત્મ દ્રષ્ટિમાં કોની મુખ્યતા હોય કે એ પોતાના પરમાત્મ સ્વરૂપની જ મુખ્યતા હોય, આત્માના પરમ સ્વરૂપની જ મુખ્યતા હોય. ક્યારે હોય એને આત્માના આત્મ સ્વરૂપની મુખ્યતા કે સદાય એને આત્મ સ્વરૂપની મુખ્યતા હોય. ક્યારેક આત્મા ગૌણ અને બીજું મુખ્ય એ અધ્યાત્મ દ્રષ્ટિમાં નથી, સદાય આત્મા જ મુખ્ય છે. હવે અહીંયા ઠેર સુધીનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વિષય લઈ લીધો છે કે એ શુદ્ધ આત્મામાં પરમાત્મ તત્વમાં અનેક ગુણો છે, એ ગુણ ભેદો છે તે વ્યવહાર નહીંનો વિષય છે. ગુણ ભેદો છે એ વ્યવહાર નહીંનો, સાધકના વ્યવહાર જ્ઞાનનો, એ વ્યવહાર નહીં રૂપ જ્ઞાનનો વિષય છે. તો એ પણ મુખ્ય નથી. પછી રાગ પર્યાય અને રાગનો વિષય અન્ય નિમિત્તો, એની તો મુખ્યતા કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. એ પોતાના અભેદ આત્મ સ્વરૂપની અધ્યાત્મ દ્રષ્ટિમાં મુખ્યતા છે. આ સિવાય તેમાંને તેમાં રહેલા ભેદોની પણ મુખ્યતા નથી. તો પર્યાય અને નિમિત્તની મુખ્યતા કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. આ ઉત્કૃષ્ટ એ વિષયને આ મુખ્ય ગુણનો ચર્ચી લીધો છે. અધ્યાત્મ દ્રષ્ટિમાં તો સદાય અભેદની જ મુખ્યતા રહે છે અને તે જ નિશ્ચય છે. એટલે કે અભેદ આત્મા, શુદ્ધ આત્મા તે જ નિશ્ચય છે અને તેની જ મુખ્યતા રહે છે. અભેદ તે મુખ્ય છે, નિશ્ચય તે મુખ્ય, તે નિશ્ચય છે, અભેદ તે મુખ્ય છે અને તે જ નિશ્ચયનો વિષય છે. અભેદ આત્મા જ નિશ્ચયનો વિષય છે અને ભેદ છે તે અધ્યાત્મમાં સદાય ગૌણ છે. બે જગ્યાએ સદાય જો છે. અધ્યાત્મ દ્રષ્ટિમાં તો સદાય અભેદની જ મુખ્યતા રહે છે અને અધ્યાત્મ દ્રષ્ટિમાં સદાય ભેદની ગૌણતા રહે છે, પરની ગૌણતા રહે છે, રાગની ગૌણતા રહે છે, પર્યાયની ગૌણતા રહે છે, એ બધું એમાં આવી ગયું. અભેદમાં જે ભેદો છે, અપેક્ષિત ભેદો છે, એની પણ જે આ ગૌણતા છે, તો પછી પર્યાય અને પરની મુખ્યતાનો તો પ્રશ્ન જ રહેતો નથી. નિશ્ચય અહીંયા વિશે નથી લીધો, પણ એક જગ્યાએ આવશે આગળ કે નિશ્ચય તે મુખ્ય નથી પણ મુખ્ય તે નિશ્ચય છે, એવો ખુલાસો કર્યો છે. મુખ્ય તે નિશ્ચય છે, જે પેલું ઇન્વર્ટેડ કોમામાં સૂત્ર છે, સિદ્ધાંત સૂત્ર જેવું છે. કેમ કે શુદ્ધ પરિણામ, સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્રના પરિણામ, એને પણ નિશ્ચય પરિણામ અથવા નિશ્ચય રત્નત્રય કહેવાય છે. અને દર્શન જ્ઞાન ચારિત્ર સંબંધિત જે સુહાગનો ઉપયોગ છે, એને વ્યવહાર રત્નત્રય અથવા વ્યવહાર કહેવામાં આવે છે. તો એ પણ પર્યાય હોવાથી, ત્યાં નિશ્ચય રૂપ પરિણમન પર્યાય હોવાથી નિશ્ચય તે મુખ્ય નથી.
બરોબર,
એ નિશ્ચય થયો. મોક્ષ માર્ગમાં વ્રતાદિના પરિણામ ગણો તો એ વ્યવહાર છે, અને શુદ્ધ પરિણતિ તે નિશ્ચય છે. જો મુખ્ય નિશ્ચયને મુખ્ય કરીએ તો ત્યાં પર્યાયને મુખ્ય કરવું પડશે. માટે નિશ્ચય તે મુખ્ય નથી પણ મુખ્ય તે નિશ્ચય છે. મુખ્ય તે નિશ્ચય છે, આમ સમજાવ્યું. અથવા જીવ રાગ એની અવસ્થામાં રાગરૂપ પરિણમે છે તે પણ અશુદ્ધ નિશ્ચય છે. નિશ્ચય એટલે ખરેખર તે જીવના જ પરિણામ, ખરેખર તે જીવના પરિણામ હોવાથી નિશ્ચયથી તે જીવના પરિણામ છે. ભલે અશુદ્ધ છે એટલે એને અશુદ્ધ નિશ્ચય કહેવાય છે. જો નિશ્ચય મુખ્ય હોય તો રાગ મુખ્ય થઈ જશે. માટે નિશ્ચય તે મુખ્ય નથી પણ મુખ્ય તે નિશ્ચય છે. તો એ મુખ્ય શું છે? કે પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ છે, પરમાત્મ સ્વરૂપ છે, તે મુખ્ય છે. એ રીતે લીધું છે. મુખ્ય તે નિશ્ચય છે એમ કહેવા પાછળ એમ કહેવાનો આશય છે. આમ તો ઉપર ટપકે એમ લાગે છે મુખ્ય તે નિશ્ચય કહો, નિશ્ચય તે મુખ્ય કહો, એમાં શું ફેર છે? કે એમાં ફેર આટલો પડી જાય કદાચ, એવો ફેર પણ ન પડે એટલા માટે મુખ્ય તે નિશ્ચય છે એમ અહીંયા સ્પષ્ટ કર્યું છે.
બરોબર.
એમ તો ગુણ ભેદ તે પણ એક અપેક્ષા એ નિશ્ચયનું સ્વરૂપ જ છે. એમ કે એના આનંદ ગુણો છે, જ્ઞાન, સુખ, શ્રદ્ધા, અસ્તિત્વ, પ્રભુત્વ, વિભુત્વ, એ એના જ ગુણ છે. ખરેખર એના ગુણ છે, એ નિશ્ચય થઈ ગયો. પણ એ ગુણ ભેદ છે, તે અભેદમાં ભેદ ઉપજાવતા એને વ્યવહાર કહેવામાં આવે છે. અને એ વ્યવહારને ગૌણ એટલા માટે કરાવ્યો છે, વ્યવહારને એના વિષયને સદાય ગૌણ કરાવ્યો છે, નિશ્ચયને એના વિષયને સદાય મુખ્ય કરાવ્યો છે, સિદ્ધાંતમાં, શાસ્ત્રમાં, ઉપદેશમાં. કેમ? કે નિશ્ચયને એના આશ્રય કરતા, મુખ્ય કરતા વિતરાગતા રૂપ પરિણામ થાય છે. વ્યવહારને એના વિષયનું આલંબન કરતા, એને મુખ્ય કરતા રાગનું પરિણમન થાય છે. એ વ્યવહારને એનો વિષય ગુણભેદ હોય તો તેને મુખ્ય કરીને તેનું આલંબન લેતા રાગની ઉત્પત્તિ થાય છે. પર્યાય શુદ્ધ હોય તો તેનો અવલંબન, તેની મુખ્યતા કરતા રાગની ઉત્પત્તિ થાય છે. અશુદ્ધ પર્યાય અને નિમિત્તોનો અમને મુખ્ય કરતા રાગની ઉત્પત્તિ થાય છે, તો સમજાવવાની પણ જરૂર નથી. સર્વને અનુભવ ગોચર છે કે જો જીવ નિમિત્તની મુખ્યતા કરે અને રાગાદિની મુખ્યતા કરે તો પણ વિકારી પર્યાયની, તો એમાં તો એને નિયમથી રાગની ઉત્પત્તિ થાય, મૌની ઉત્પત્તિ થાય. પણ જીવ જો પર્યાય નો આશ્રય કરે, સૂક્ષ્મ જ્ઞાન ની પર્યાય, કે મારો સૂક્ષ્મ ઘણો છે, હું ખૂબ બુદ્ધિ વાળો છું, તો એના અહંકાર રૂપ એને માન કસાય ઉપજ્યા વિના રે નહીં. તો એ રાગ નથી, તો જ્ઞાન નો પર્યાય છે સૂક્ષ્મ જ્ઞાન. મારામાં મને ઘણો સૂક્ષ્મ છે, ઘણો અવગાઢ છે, ઘણું જાણું છું, ઘણું સમજું છું, શું થશે? કે તે પ્રકારનો રાગ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. તેથી પર્યાય દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે, અને દ્રવ્ય દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. એનું કારણ એ છે, શું કહ્યું યાર, કે અભેદ તે મુખ્ય છે અને તે જ નિશ્ચય નો વિષય છે, અથવા નિશ્ચય નહીં નો તે વિષય છે. અભેદ શુદ્ધાત્મા, તે નિશ્ચય નહીં નો, શુદ્ધ નિશ્ચય નહીં નો એ વિષય છે. અને નિશ્ચય નહીં નો એ વિષય છે, અને ભેદ છે તે અધ્યાત્મમાં સદાય ગૌણ છે. સર્વ કોઈ પણ પ્રકારનો ભેદ છે એ ભલે મોક્ષ માર્ગી જીવ ગુણ ભેદને જાણે છે, એનું જ્ઞાન કરે છે, તો પણ એની મુખ્યતા કરતા નથી. એમ નથી કે મોક્ષ માર્ગમાં વ્યવહારનો ઉપયોગ ન થાય. વ્યવહાર નહીં પણ સમ્યક જ્ઞાનનો જ નહીં છે, તેનો પણ ઉપયોગ થાય છે સાધકને. સાધકને તેનો ઉપયોગ થવા છતાં તે નયના વિષયની મુખ્યતા કદી થતી નથી. આપણે દ્રષ્ટાંત લઈએ છીએ કે જેમ પ્રતિમાની સ્થાપનાનો આગ્રહ રાખે ત્યારે એવું દેખાય કે આ જ્ઞાની પરદ્રવ્યની મુખ્યતા કરે છે. જો પરદ્રવ્યની મુખ્યતા કરે તો સ્વદ્રવ્યની ગૌણતા કરે છે તે વખતે આ પ્રશ્ન ઉઠાવવો જોઈએ કે નહીં. સદાય સ્વદ્રવ્યની મુખ્યતામાં રહીને, સદાય સ્વદ્રવ્યની મુખ્યતા રાખીને વ્યવહારનો ઉપયોગ પ્રવર્તે છે.
બરોબર,
કે આ સ્થાપના છે તે નયનો વિષય નિક્ષેપરૂપ છે અને તે યોગ્ય છે, પણ એની મુખ્યતા થાય છે એમ ખરેખર નથી. ઘણો ફેર છે. ઉપયોગ થાય એટલે એમ દેખાય કે જેનો ઉપયોગ થાય એની મુખ્યતા છે, પણ એવું બનતું નથી. જેનો ઉપયોગ થાય એની મુખ્યતા ત્યાં થઈ છે એમ ખરેખર પાયામાં નથી, પ્રવૃત્તિમાં એમ લાગે. કેમ કે બીજી પ્રવૃત્તિ નથી એટલે એની પ્રવૃત્તિ અનુભવ્યું એની મુખ્યતા છૂટવાનો પ્રશ્ન રહેતો નથી. એ સર્વોત્કૃષ્ટ પદ છે એમ એને અનુભવ ગોચર થયું છે, જ્ઞાન ગોચર થયું છે. બારમું જોઈએ એ તો બાહ્ય દ્રષ્ટિ કહેવાયા છે. જે માત્ર બહારનું જોવે તે બાહ્ય દ્રષ્ટિ કહેવાયા છે, અને બાહ્ય દ્રષ્ટિ મોક્ષ માર્ગની અંદર કામ આવતી નથી. મોક્ષ માર્ગમાં તો અંતરદ્રષ્ટિ કામમાં આવે છે. આત્માનો વિષય અને મોક્ષ માર્ગનો વિષય તો અંતરદ્રષ્ટિનો વિષય છે, બાહ્ય દ્રષ્ટિનો વિષય નથી. કોઈ એમ કે સમાણી કરતા સાણસો મોટો છે, અમે તો એનાથી હીરા પકડશું, મોતી એનાથી પકડશું, મોટો સાણસો છે, તમે કેમ એને એમ કહો કે એનાથી કામ ન થાય? અવડો મોટો સાણસો છે, હજાર સમાણીને ત્રાજવામાં મૂકો ને એક સાણસાને મૂકો તો સાણસો વધી જાય. ભાઈ કામ તો જેનાથી થતું હોય એનાથી થાય, એમાં વજન ના કામ આવે, કે આ વજનદાર ચીજ છે એમ ને. એમ બાહ્ય દ્રષ્ટિથી આત્માનું કાર્ય નથી થતું, અને બાહ્ય દ્રષ્ટિથી સાચી તુલના પણ થતી નથી. ગમે તે માણસ ગમે તે પ્રકારે વાત કરે કે વ્યવહાર કરે તો એનો અભિપ્રાય જેમ તપાસાય છે કે ત્યાં કેમ કહેતા નથી કે ભાઈ એ તો બરાબર બોલે છે, તમારી અનુકૂળ બોલે છે ને તમે કેમ સ્વીકાર ન કર્યો? તમે એમ કહેશો ભાઈ બોલે છે ભલે અનુકૂળ, પણ એનો અભિપ્રાય અમારાથી વિરુદ્ધ છે, એટલે એની વાત કેવી રીતે અમે માનીએ? ત્યાં તો અંતરદ્રષ્ટિથી કામ લે છે કે બાહ્ય દ્રષ્ટિથી લે છે? અને કોઈ હિતેચ્છુ થઈને કઠોર અને કટુ વચન કહે હે તમને આવડતું નથી, હે તમે આ બધું આમના બધું માર્યું, આમાં તમને નુકસાન છે એટલે તમને ભાન પડતી નથી, ફલાણું ઢીકણું, હિતેચ્છુ થઈને કડવા વચન કહે તો પણ ખોટું ના લગાડે. હા આપણા હિતની વાત કરે છે, કડવું કહે તો શું થઈ ગયું, એમાં કઈ આપણને થોડું ખરાબ લગાડવાની વાત છે? બાહ્ય દ્રષ્ટિથી જુઓ તો એકદમ ગુસ્સો આવે એવું બોલતા હોય, છતાં અભિપ્રાય જોઈને વિચારે છે કે ના ભાઈ હશે હશે, હવે 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 નહીં એવી ભૂલ કરીએ, હવે નહીં કરીએ એમ, બસ એમ કરીને એનો આદર કરે છે. વાસ્તવિકતા તો જે મૂળ વસ્તુ છે એ વાસ્તવિક વસ્તુ છે, કે ઉપર ઉપર ના દેખાવ થાય એ વાસ્તવિક છે, એ કોઈ વાસ્તવિક ચીજ સ્વરૂપની મુખ્યતાને વશ કરે છે, પોતાના સ્વરૂપની મુખ્યતાને વશ ભક્તિ કરે છે, સ્વરૂપ નો મહિમા આવ્યો છે માટે તીર્થંકર ની ભક્તિ કરે છે એમ છે. બધે એને પોતાની જ મુખ્યતા સદાય રહે છે, સમ્યક દ્રષ્ટિને સદાય પોતાના સ્વરૂપની જ મુખ્યતા રહે છે, એની પરિણતિ ચાલે છે, મુખ્યતા ચાલે છે એટલે એની અનંત ગુણની પરિણતિનો ધોધ અંદરમાં વહે છે, પ્રવાહ છે પરિણામનો, એની આગળ બધું ગૌણ છે, આખું વિશ્વ એની આગળ ગૌણ છે. એટલે તો ગુરુદેવ કહેતા કે જ્ઞાનીના કાળજા માપવા એ મોટી વાત છે, એમને જ્ઞાની ઓળખાતા નથી. અનંત કાળમાં જીવ આ વિષયમાં ભૂલ્યો હોવાથી એને માર્ગ હાથ નથી આવ્યો. તીર્થંકરો ક્વચિત જ હોય, અને તે પણ એની સાથે સીધો પ્રત્યક્ષ પરિચય સંભવિત નથી, કેમ કે એ ધ્યાનસ્થ અવસ્થામાં નિરંતર રહે છે. કદાચ એમના નિમિત્તે દિવ્ય ધ્વનિ નીકળે છે તો પોતાને યોગ્યતા હોય એટલું, એ નિમિત્તે પણ પોતાની યોગ્યતા હોય એટલું એ સમજી શકે છે, એથી વધારે પોતે સમજી શકતો નથી. આમ છે મુનિરાજો છે, મુનિઓ છે, એ જંગલમાં વિચરે છે. આ જીવ ગરજુ થઈને જંગલમાં જાય તો એને મુનિરાજનો પરિચય થાય અને મોક્ષ માર્ગ સમજવાનો, અંતર્મુખ થવાનો એને સમજાય. પણ સર્વથી કોઈ સુવિધા વાળું નિમિત્ત હોય તો એ જ્ઞાનીઓનું છે, કે જે વસ્તીને વચમાં રહેલા જીવો છે, મોક્ષ માર્ગ પ્રાપ્ત હોવા છતાં એ વસ્તીની વચમાં રહેલા છે. પણ ત્યાં એક બીજી તકલીફ થાય છે કે વસ્તીમાં ની વચમાં રહેતા તે પ્રકારના એના પરિણામ છે એ રાગાદી રૂપ જોવામાં આવે છે. એટલે મોક્ષ માર્ગ ને પ્રાપ્ત હોવા છતાં આ જીવ ને તેની ઓળખાણ થવી મુશ્કેલ પડી જાય છે. એનાદી ની બાહ્ય દ્રષ્ટિ છે, એટલે એનું ખાવું પીવું બોલવું ચાલવું હાલવું તમામ પ્રકાર ઉદય અનુસાર જોવામાં આવે છે. તો એની પાસે મોક્ષ માર્ગ નો ખજાનો છે અને એની વાણીમાં એના સમાગમમાં તરવાનું નિમિત્તત્વ છે, દેશના લબ્ધિનું નિમિત્તપણું છે કે જે તીર્થંકરની વાણીમાં છે, જે દેશના લબ્ધિનું નિમિત્તપણું તીર્થંકર અને તીર્થંકરની વાણીમાં છે એ જ્ઞાનીમાં છે. તો આમ સુવિધા છે કે એને એની સાથે પ્રત્યક્ષ પરિચય વાતચીત ચર્ચા ધારે એટલી કરી શકે. કેમ કે એ તો ઘર છોડીને જાય, ક્યાં રાગ મારી રાગ એટલો છે એટલે ઘર છોડીને જતા નથી. અને મુનિ પાસે તો જંગલમાં જાય તો આજે એક ઠેકાણે હોય ને કાંઈક કાલે ક્યાંક બીજે હોય, કે નહીં કે હું ફલાણી જગ્યાએ જવાનું છું ત્યાં વાંય વાંય આવજે સાંભળવા, એમ તો કહેવાના નથી કે આજે આ ગુફામાં છું ગિરનાર ને કાલે પાછું ફલાણા શમશાનમાં મારું તપ ચાલતું હશે ત્યાં આવજે હું તને ત્યાં ઉપદેશ દઈશ, એ મુનિ કહેવાના નથી. એ તો અપ્રતિબંધ વિહારી છે, ગમે ત્યાં ગમે ત્યારે ચાલ્યા જાય છે. સતત સંપર્ક રહેવાનો કોઈ સુયોગ નથી કે મુનિ નો સતત સંપર્ક રહે, નહીતર એ છદ્મસ્ત છે, એમની સાથે વાતચીતનો સીધો પ્રસંગ થાય.
બરોબર,
એ તીર્થંકર સાથે થઈ શકે નહીં. વધારે સારો છે, પણ અનંત કાળમાં આ જીવે જ્ઞાનીને જે દ્રષ્ટિથી ઓળખવા જોઈએ એ રીતે ઓળખા નથી, એનો બહુ મોટો દોષ છે. શ્રીમદજીએ લીધું છે કે અનંત કાળમાં દોષ શું છે એને જ્ઞાનીને ઓળખ્યા નથી, એ આત્માને ઓળખ્યા નથી એ વાત નથી લીધી, આમ વાત લીધી છે. કેમ કે આત્માને ઓળખવો એ તો બહુ અઘરી વાત છે, એ તો અપ્રગટ સત છે અને આ પ્રગટ સત છે. તું પ્રગટ સતને ઓળખી શકતો નથી, એટલી તારામાં શક્તિ ને યોગ્યતા નથી, તો અપ્રગટ સતને શું ઓળખવાનો, એ તો વિચારવાનો વિષય જ રહેતો નથી. એટલે એમણે એ પત્રમાં એવી વાત લીધી છે કે અનંત કાળમાં આ જીવનો કોઈ મોટો દોષ હોય તો તે છે કે તેણે જ્ઞાનીને કદી ઓળખ્યા નથી. જો જ્ઞાનીને ઓળખે તો એ મોક્ષ માર્ગને પામી જાય એવું બની જાય છે, વિના વિના રહેતો. એને જે ઓળખે તે એના જેવો થાય જ થાય, આમ છે આમ છે. બે દિવસ પહેલા તો સંસ્કાર ની સારી ચર્ચા ચાલી હતી, સંસ્કાર એ નાખ્યા નથી, સંસ્કાર નાખ્યા હોય તો વિદ્યા વિના રે નહી. ચર્ચા નીકળી ગઈ, શું કર્યું કે સંસ્કાર નાખવા જોઈએ, સત્શાસ્ત્ર અને સત્પુરુષ ના નિમિત્તે એને સંસ્કાર પડે, એટલી સ્થિતિમાં તો ઓછામાં ઓછું એને નિદર્શન મળે એટલે સુધી ન પહોંચે તો આત્મનું કાર્ય થાય તો આગળ એનો અંકુર ફીટ્યા વિના રહે નહીં. પણ અનંત કાળમાં એ પણ નથી કર્યું, ઘણી ઘણી વાતો રહી ગઈ છે. અભિપ્રાય પરિણતિ નો જ એક પ્રકાર છે. અભિપ્રાય છે એ પરિણતિ નો જ પ્રકાર છે, શ્રદ્ધા છે એ પણ પરિણતિ નો જ પ્રકાર છે. એ પરિણતિના ભેદમાં જ જાય છે, પરિણતિમાં જ એનો સમાવેશ થાય છે. ઉપયોગ તો અભિપ્રાયને અનુકૂળ ચાલે અને અભિપ્રાયને પ્રતિકૂળ પણ ઉપયોગ ચાલે. અત્યારે પરિણતિમાં હું મનુષ્ય છું, એવી પરિણતિ સતત ચાલે છે. ચારે ગતિના જીવોને, મિથ્યા દ્રષ્ટિ જીવોને જે જે ગતિને તે પ્રાપ્ત છે એને પરિણતિ એમ ચાલે છે. હું મનુષ્ય છું અને એ મનુષ્યપણાનું સભાનપણું એને સદાય રહે છે, ચાલુ છે. ફલાણો મનુષ્ય છું, ફલાણો નામ ધારે છું, ફલાણાનો દીકરો છું, ફલાણાના કુટુંબમાં છું, મારું ફલાણું સ્થાન છે એનું ભાન એને સદાય રહે છે. કોઈ જરાક એનાથી ફેરફાર વાળું કે તો એમ કે તમે ચૂકીને બોલો છો, હું ભાનમાં છું, હું શું છું એનો મને ભાન છે, તમે ફેરફાર કયો છો એ વાત હું સ્વીકારીશ નહીં. એની પરિણતિ ઉભી છે, ચાલે છે કે નહીં? સદાય ચાલે છે. એમાં શું કહેશે? ઊંઘમાં હોંકારો દે ફલાણા ભાઈ એમ કે તો ઊંઘમાં હોંકારો ક્યાંથી દે? એની પરિણતિ ચાલે છે. પરિણતિ ચાલતી ન હોય તો કેમ ખબર પડે? એવું પરિણતિમાં આત્મામય પણ થઈ જવું જોઈએ. આત્મામય પરિણતિ થાય ત્યારે એને આત્માને સાધતી સાધક પરિણતિ કહેવામાં આવે છે. એ પરિણતિ નો વિષય છે, એ મુખ્ય છે. અંતરદૃષ્ટિ થી જોઈએ તો એના પ્રધાન જ્ઞાન માં જે પરિણતિ થઈ ગઈ છે એ મુખ્ય છે. આખા જગત માં જગત ને સ્વપણે એને સ્વીકાર્યું છે. એક પર ને, એક પરમાણુ ને, એક રાગ ના કણ ને સ્વપણે સ્વીકારતા એને આખા જગત ને સ્વપણે સ્વીકાર્યું છે એમ કહે છે. એનો અભિપ્રાય થઈ ગયો. અને એટલા જ માટે કોઈ પણ ધનાર્થી ને પૂછો તો એમ નહીં કે મારી આટલી હદ છે, હવે મારે ન જોઈએ એવું કોઈ નહીં કે. વગર પૂછે એના અભિપ્રાયમાં એમ છે કે મારે અનંત જોઈએ છે, એને ક્યાંય પૂરું પડતો નથી. બસ એ અભિપ્રાય એની પરિણતિ છે. અને આવડી મોટી એની પરિણતિ હોવાથી, આખા જગતને એને પોતાનું કરવું હોવાથી, એને તોડવામાં એને ઘણો પુરુષાર્થ જોઈએ છે, અનંતો પુરુષાર્થ જોઈએ છે. એને કઈ માત્ર એની ભલે ભિખારી હોય ને ગોદડી ને પોતાની માની હોય, પણ ગોદડી ને જ પોતાની નથી માની, આખા જગત ને એને પોતાનું માન્યું છે. અને સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર કે ચક્રવર્તી હોય તો એને બધું ખાલી લાગે છે, એનો ઉપયોગ જાય છે છ ખંડ ના પથારા ઉપર કે એના 32 લાખ વિમાન ઉપર, પણ એને ખાલી લાગે છે. જેમ ઘરમાં સ્વજન નું મૃત્યુ થાય તો ઘર ખાલી ખાલી લાગે છે કે ઘર તો એનું છે, એમ આને આત્માનું મૃત્યુ થઈ ગયું છે, આત્મીયતાનું મૃત્યુ થઈ ગયું છે. 6 ખંડ છે ઉદયવશ, ઇન્દ્રાસન છે ને 32 લાખ વિમાન છે, પણ એમાં એનો ક્યાંય આત્મા નથી જોતા, એટલે ખાલી લાગે છે. ઠીક છે, આ બધું એના કારણે છે, મારે લેવા દેવા ખરેખર નથી. હું શાશ્વત છું, ચાલ્યો જઈશ અહીંથી, અહીંયા હતો નહીં પહેલા, આગળ રહીશ નહીં, આ બધામાં પણ ફેરફાર થઈ જશે. હું શાશ્વત છું, હું મારા શાશ્વત અનંત ગુણના ધામમાં રહીશ, અહીંયા નહીં રહું. આ તો અનિત્ય છે, આની શું કિંમત છે? કાંઈ કિંમત નથી. સંસારી જીવને એમ છે કે ખાઈ લ્યો, પી લ્યો, પહેરી લ્યો, ઉઢી લ્યો, ભોગવી લ્યો, બસ થોડી જિંદગી છે, પછી શું આપણે બધો રહી જશે. જ્ઞાનીને એમ લાગે છે કે આ બધું ધૂળ ધાણીને વા પાણી છે, આમાં કાંઈ છે નહીં, આમાં શું કરવા જેવું છે, અનંતવાર કરી ચૂક્યો છે, જે સકળ જગત છે એઠ વખત, આ બધી એઠ છે, અનંતવાર ભોગવી ચૂકેલા પરમાણુ છે, એની કોઈ કિંમત નથી. હોતો ભલે ન હોતો ભલે, જેમ હો તેમ ભલે, મારે લેવા દેવા નથી, એનાથી શૂન્ય છું. એની સદાય એને ગૌણતા રહેશે. જેમ સ્વપ્નની સુખડી ભૂખ ભાંગતી નથી, શ્રીમદજી એ લીધું છે. સકળ જગત છે એઠવત અથવા સ્વપ્ન સમાન, એ તો સપનું છે. સપનાની ચીજ શું કામમાં આવે? કઈ કામમાં આવે એમ કોઈ પર ચીજ આ જીવને સુખ માટે કામમાં આવે છે એ વસ્તુની સ્થિતિ નથી. જુદો છું પછી શું લેવા દેવા? ભાઈ ભાઈ જુદો થાય ને તો એમ કહે છે ભાઈ મારે લેવા દેવા નથી. બાપ દીકરો જુદો થાય તો મારે લેવા દેવા નથી. એને દેવાળું પૂછ્યું, કઈ નહીં જાણે મને કઈ કહેશો? એની ઉઘરાણી એની પાસે કરજો, મારી પાસે કરતા નહીં. એમ કે છે કે તમે કરોડપતિ થાય તો સમજે ભાઈ આપણને કઈ દેવાનું નથી, હવે આપણે કામ નથી. એનું એ જાણે કઈ એને એનો રક્ષક આવતો ભિન્ન, જે ભિન્ન છે એને ભિન્ન જાણે છે. પોતે ચૈતન્મય જ્ઞાનમય તત્વ ભિન્ન છે. ભિન્ન છે પછી શું? કે કઈ નહીં, વાત પૂરી થઈ જાય. એટલે જ એ કહ્યું છે કે ભેદ જ્ઞાન તે જ્ઞાન છે, બાકીનું બધું જ્ઞાન છે. અજ્ઞાનનું જે દોર છે એ પરથી અભિન્નતા એ જ અજ્ઞાનનો દોર છે. જ્ઞાનનો દોર એ છે કે પરની ભિન્નતા એ જ્ઞાનનો દોર છે. 374 ગાથા સમયસારની છે, બંધ અધિકારની, બંધ તત્વનો વિષય ચાલ્યો છે. ત્યાં શાસ્ત્ર જ્ઞાનનું ફળ શું, શાસ્ત્ર અધ્યયનનું સ્વાધ્યાયનું ફળ શું, કે ભિન્ન આત્માનું જ્ઞાન કરવું, જ્ઞાનમય ભિન્ન આત્માનું જ્ઞાન કરવું, તે શાસ્ત્ર સ્વાધ્યાયનું ફળ છે. આમ લીધું છે. ધારણા કરવી એ ફળ છે એમ નથી લીધું. ધારણાને ફળ ત્યાં નથી. એટલે એ કહ્યું કે ભેદને તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કર્યો છે. ભેદ છે તે અધ્યાત્મમાં સદાય ગૌણ છે, તેને મુખ્ય કરતા રાગની ઉત્પત્તિ થાય છે તેમ જાણીને તેને ગૌણ કર્યો છે. આત્મામાં રહેલું સુખ અભેદ દ્રવ્યના અવલંબને અભેદ દ્રવ્યના આશ્રયે અનુભવ ગોચર થાય છે. ભેદના આશ્રયે નહીં. અને જગતમાં પણ એના દ્રષ્ટાંત જોવા મળે છે કે જ્યારે જીવ સુખને અનુભવે છે ત્યારે સુખના વિષયમાં રહેલા ભેદોમાં જો એનો ઉપયોગ જાય તો એને એના સુખમાં અંતરાય પડે છે, ખલેલ પડે છે. મીઠાઈની અંદર કેસર કેટલું વાપર્યું છે એનો વિચાર મીઠાઈના હરસ ખાવાના હર્ષના કાળમાં હોય શકે? એને ગણવા બેસે કે આમાં ઈલચી કેટલી નાખી, કેસર કેટલું નાખ્યું, સાકર કેટલી નાખી, ઘી કેટલું વાપર્યું, તો એ ખાવાના ટેસ્ટને લઈ શકતો નથી. એમાં તો એને અનેક ચીજોનું એકરૂપ થયેલું જે છે એને જ અભેદપણે જ એને અવલંબવાનું રહ્યું, તો જ એને એનો અનુભવ અને સ્વાદ આવે. સ્વાદની અંદર એને એના જ ભેદો પોસાય નહીં, એ તો સીધો અનુભવ ગોતર. કોઈ માણસ એવી રીતે સ્વાદમાં મગ્ન હોય, એને બીજી રીતે કઈ વચમાં એની એની વાત કરવા જાય, જો આમાં આમ કરી દઉં કે ભાઈ ભાઈ એ માથાકૂટ અત્યારે મૂકો ને એમ કે, એનું શું અત્યારે કામ છે, એના તે ખાવને ખાવા મને એમ કે, વચમાં એ બધી કઈ વાત વિચારવાની જરૂર નથી. સમજી શકાય એવું વિષય છે. એમ આત્મામાં જ્યારે અનુભવ થાય છે ત્યારે આ જ્ઞાન છે ને આ આનંદ છે એમ ભેદ થી આત્મા નો અનુભવ થતો નથી. ભેદ નો અનુભવ થતા રાગની ઉત્પત્તિ, રાગ નો અનુભવ થઈ જાય છે. ભેદ ને ગૌણ કરીને તેનો વ્યવહાર, તેને વ્યવહાર કયો છે. અહિયાં જે વ્યવહાર છે તે વ્યવહાર પરને લીધે છે એમ નથી, કેમ કે તો આત્માના જ ગુણ ભેદો છે. એટલે આત્માના ગુણ ભેદો હોવાથી એ અહીંયા વ્યવહાર છે માટે પર છે એમ અહીંયા લેવાનું. સામાન્ય રીતે વ્યવહારનો વિષય પરમાં ગણવામાં આવે છે, પણ અહીંયા એ પ્રકારે વાત નથી. વ્યવહારના અનેક ભેદો છે. જ્યાં જે સ્તરનો વ્યવહાર છે ત્યાં તેને તે સ્તરથી સમજવો જોઈએ.